आज आपने 25 जून 1914 ने प्रार्थना जो लिया छी गई प्रार्थना में आपने जोयो के पृथ्वी ऊपर प्रभु ना आविर्भाव नो जे कार्य चाली रह्यु छे એમાં એક શ્રેણીબદ્ધતા છે, તબક્કાવાર એ આવિર્ભાવ થઈ રહ્યો છે. આજે આવિર્ભાવ થઈ રહ્યો છે ધીમે ધીમે, એમાં માનવની ઉતાવળતા કોઈ મદદ કરતી નથી. આપણે કેટલું ધારીએ કે તાત્કાલિક ધોરણે થવું જોઈએ, એમાં પ્રભુનું જે આયોજન હોય છે એ પણ થતું હોય છે. તેથી આપણામાં પણ એક એક સાક્ષી પુરુષ છે, જેને અક્ષર પુરુષ કહીએ છીએ આપણે ગીતામાં. આપણું માનવી જે સ્વરૂપ છે એને અક્ષર પુરુષ કહીએ છીએ. એ કર્મ કરતો હોય છે, પ્લાનિંગ કરતો હોય છે, આયોજન કરતો હોય છે, અક્ષર પુરુષ છે. અને એને કારણે એક જન્મમાં આવે છે, શરીર ધારણ કરે છે, મૃત્યુ પામે છે, થોડોક કાળ આરામ કરે છે, પાછો જન્મ લે છે. જન્મ મૃત્યુના આ ફેરામાં સતત ફરતો હોય છે અને પોતાનો વિકાસ સાધતો હોય છે. જે પ્રમાણે કુંભારના ચાકડા ઉપર માટલું ચડાવેલું હોય, એક ચકડો નીચેનો ઓળો ફેરે ફરે નીચેનો ચાકડો, તો એટલી વારમાં એ ઉપર જે માટલું મૂકેલું હોય ગળવા માટે એમાં કાંઈક તો પ્રગતિ થઈ ગયેલી હોય, થોડીક તો પ્રગતિ સદાઈ ગયેલી હોય. એ પ્રક્રિયા આપણી ચાલતી હોય છે. આને હાથે આને ઉત્ક્રાંતિ કહીએ છીએ આપણે. પણ આપણી પાછળ જે અક્ષર પુરુષ છે, વેદોની ભાષામાં કેવું હોય તો આપણી અંદર બે પુરુષો રહેલા છે. આ શરીરરૂપી ઝાડ ઉપર એ બંને બેઠા છે, એક નાનું પક્ષી છે જેને આપણે જીવ કહીએ છીએ આપણો, એ જીવ. બીજું મોટું પક્ષી છે જેને જીવનો પણ આત્મા કહે છે, જીવાત્મા કહીએ છીએ. જીવાત્મા જન્મ લેતો નથી, મૃત્યુ પામતો નથી, એ તો ઉર્ધ્વ ભાગે આપણા મસ્તકના ઉપર સ્થિર બેઠેલો છે. એ તો એ જીવાત્મા છે, એ પ્રભુનો અંશ છે. પણ નીચે એ જે પ્રભાવ પાડીને નીચે પોતાનો આવિર્ભાવ કેન્દ્ર નિર્માણ કરે છે એ જીવ છે આપણો, એનું આવાગમન થતું હોય છે. આ નીચેનો પુરુષ છે એ જીવનરૂપી ઝાડ ઉપર લાગેલા ખાટા મીઠા અનુભવોના ફળ ખાતો હોય છે. અને ઓલો જે મોટું પક્ષી છે જીવાત્મા સ્વરૂપે, એ ઝાડના ટોચ ઉપર બેઠું છે અને શાંતિથી જોઈ રહ્યું છે બધું. એ વર્ણન છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષે પરિશસ્વ જાતે. વેદોવાનો મંત્ર છે આ, કે ઝાડરૂપી વૃક્ષો ઉપર બે પક્ષીઓ બેઠા છે, એક ઝાડની ઘટાની અંદર બેસીને, આપણા મન પ્રાણની અંદર બેસીને એ જીવનના ખાટા મીઠા ફળ ચાખતો હોય છે. ખાટા લાગે તો ભૂમાં ઊમ કરી મૂકે છે, મીઠા લાગે તો આનંદ થકી ગ્યારો કરે છે ને, એવો એક નાનું પક્ષી છે અને મોટું પક્ષી છે. નાનું પક્ષી એના માટે કે એ આપણા શરીરમાં બદ્ધ છે, શરીર પૂરતું પોતાને માને છે. પેલું મોટું પક્ષી છે કારણ જીવાત્મા એમ લાગે છે હું તો પ્રભુનો અંશ, હું સર્વવ્યાપી છું. એને અક્ષર પુરુષ કહેવાય છે કારણ જન્મતો નથી, મૃત્યુ પામતો નથી, કોઈ ભાવના એનામાં નથી હોતી, એ સ્થિર સાક્ષી ભાવે જોતો હોય છે. અને આ નીચેનું પક્ષી છે એ કર્મોના ફળ ભોગવતું હોય છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા, વર્ણન જો, દ્વા સુપર્ણા, સુપર્ણા એટલે પક્ષી, સુંદર પંખો હોયેલા પક્ષી. સુપર્ણા, પર્ણ એટલે પાંખ. દ્વા સુપર્ણા સયુજા, સાથે જોડાયેલા, આ સાથે જોડાયેલા છે. આવતો જન્મ લેશું તો જીવાત્મા તો એ જ રહેશે, હા એ જ રહેવાના છે. દરેક જન્મ જોડી જ છે એમની. સયુજા સખાયા બંને મિત્રો છે પાછા. નાનું પક્ષી નહીં સમજતું હોય, મોટું પક્ષી સમજે છે. એ મિત્ર વાવે જ મદદ કરતું હોય છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષે પરિશેષ જાતે, એક જ સમાન શરીરમાં એક જ શરીરની અંદર એક જ વૃક્ષની અંદર બેઠા છે. તો સરસ વર્ણન છે એટલે. પણ એનું ગૂઢ અર્થ આ છે, જીવાત્મા અને જીવ વચ્ચેનો તફાવત. આપણે એમ કહીએ છીએ કે જીવાત્મા અને પ્રાણ, આપણે કહીએ છીએ મૃત્યુ બાદ પ્રાણ નીકળી જાય છે, પ્રાણ ચાલ્યો જાય છે, પ્રાણ જે શબ્દ હોય. આ ઉપરનું પક્ષી છે એ નિરાતે બેઠું છે અને નીચેનું પક્ષી ઉતાવળ કરે છે પ્રગતિ કરવા માટે. સાધના કરતો હોય હમણાં ઝટ સાધના કરી લઉં, ઝટ સાક્ષાત્કાર મળી લઉં, ઉતાવળ કરતો હોય છે. આટલી સાધના કરું છું ને મને અનુભવ કેમ નથી આવતો, પ્રશ્ન પૂછે છે એ પોતાને. ગડમથલ અનુભવે છે. એ નાનું પક્ષી છે. આ મોટું પક્ષી શાંત છે, એને ખબર છે કે આયોજન પ્રમાણે બધું થવાનું છે. પ્રભુનું આયોજન એને ખબર છે એટલે કંઈ ઉતાવળ કરતો નથી. નાનું બાળક હોય રેલવે સ્ટેશને આપણે ગયા હોઈએ, બબ્બે મિનિટે પૂછે, પપ્પા ગાડી કેમ નથી આવી, પપ્પા ગાડી કેમ નથી આવી. આપણે ભાઈ એનો ટાઈમ 7:45 છે, હજી તો 7:40 થઈ છે. મોટું પક્ષી નાનું પક્ષી એવું છે, એ રીતે એ જીવે છે લોકો. તો આ જે સાક્ષી પુરુષ છે, અક્ષર પુરુષ છે, શાંતિથી જો હસ મંદ મંદ હસતો હોય છે આ નાના પક્ષીની ગડબડ જોઈને. નાના પક્ષી એટલું જ સમજી લેવાનું છે, પ્રાર્થના માંગે છે કે આ હાલની જે સ્થિતિ છે એ સર્વોત્તમ સ્થિતિ નથી, આપણે આમાંથી ઉપર જવાનું છે. હાલમાં આપણે બધું પામ્યા નથી, ઘણી વસ્તુઓ પામવાની છે, એમ જ એને સમજવાનું છે. અને એના માટે વધારેમાં વધારે પ્રયત્ન કરવાનો છે. પ્રયત્નમાં શિથિલતા લાવવા નથી, સાધના જેટલી બને એટલી વધારતા જાવ, ઘટાડો તો નહીં જ, વધારતા જવાની છે સાધના. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એમ આપણી સાધના પણ વધવી જ જોઈએ. એનું કારણ છે કે આપણો પરીક્ષાનો દિવસ એટલો પાસે આવી ગયો છે. મૃત્યુ એ આપણી પરીક્ષા છે, એ દિવસથી આપણું એક્ઝામિનેશન કોમેન્સ થાય છે એમ સમજો. આપણે એક દિવસ જાય એટલે જીવન એક દિવસ ટૂંકું થઈ ગયું એટલે પરીક્ષા પાસે આવી ગઈ. વિચાર કરો, શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે તમારી સાધના નબળી પડે ત્યારે વિચાર કરો કે મૃત્યુના દેવતા તો માથે બેઠા જ છે, મૃત્યુના દેવતા તો માથે બેઠા જ છે. એક સંતને એક સંસારી માણસે પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી તમે આટલા વિરક્ત કેમ રહી શકો છો, કે મને તો બધે ઠેકાણે મોં જાગે છે, આ ખાવું છે ને ઓલું પીવું છે ને અહીંયા જઈને બેસવું છે ને આ પિક્ચર જોવું છે, અહીંયા ફરવા જવું છે, આ ગીત સાંભળવું છે, અમને તો કેટલાય આકર્ષણો છે, તમને કેમ નથી. એને કીધું એ ઉપાય, એક તો તને વસ્તુ કહેવાની ભૂલી ગયો ગુરુ, કે ગયા અઠવાડિયે મને કુંડલી આપી ને કુંડલી જોઈ, બહુ ખરાબ વસ્તુ છે કે અઠવાડિયા પછી તારું મૃત્યુ નિશ્ચિત છે, કે અઠવાડિયા પછી તારું મૃત્યુ નિશ્ચિત છે, કે હવે તને જે કંઈ કરવું વ્યવસ્થિત કરી લઈ જ. અઠવાડિયું પૂર્યું હતું, રવિવાર આવ્યો, આ દોડતો દોડતો આવ્યો, ગુરુદેવ આજે મારો છેલ્લો દિવસ છે, એ અઠવાડિયામાં શું કર્યું. ગુરુદેવ કાંઈ નથી ખાવાનું ભાવતું, નથી પીવાનું ભાવતું, નથી કોઈના સાથે બેસવાનું ભાવતું, નથી કંઈ પિક્ચર જોવો ગમતો, નથી ગીત જોવો ગમતો, શું કરું કે જરાય ક્યાં મન જ લાગતું નથી. બેટા કે મારી સ્થિતિ આવી જ છે, મારી સ્થિતિ આવી જ છે, કે મને ખબર છે કે માતા પર મૃત્યુ બેઠો છે, કે હવે હું કેવી રીતે, તું મને પ્રશ્ન પૂછતો એનો આ જવાબ છે, કે બીજું કંઈ નહીં, મારે મને તારો જવાબ આપો. તો એવું હોય છે, જ્યારે પણ આપણી સાધના નબળી પડે ત્યારે કહો કે આપણો આયુષ્યનો પડ્યો છે ને એકાણો છે, રોજે રોજ એમાંથી ગળતી તેરી છે અને સમય ઓછો બચી રહ્યો છે. જે કંઈ કરવું હોય આજ કરો. કલ કરે સો આજ કર, આજ કરે સો અભી, કલ કરે સો આજ કર, કાલનું કરવાનું આજે કર, ના આજે કરવાનું હોય તો અભી હમણાં જ કરી લેવાય, દુનિયા કોને જોઈ છે. એ રીતે સતત ભાવ રાખવો જોઈએ આપણે, એટલે આપણી સાધના તીવ્ર થશે. આ સાચી વાસ્તવિકતા છે. સંસ્કૃતમાં એક શ્લોક છે, એમાં કીધું છે કે આયુષ્ય રૂપી દોરડી જેના પર જીવ લટકી રહ્યો છે એને કાળ રૂપી ઉંદર ખોતરી ગયો છે. શ્લોકનો અર્થ એમ છે, આયુષ્ય રૂપી કે નરકના કૂપ ઉપર તો ટેંગાયેલો છે આ ગરુડ, પુરાણમાંનો શ્લોક છે, આમ મને વર્ણન લાગે યાદ છે ત્યાં સુધી, કે કૂપ છે નીચે, નરકનું કૂપ છે અને એમાં તમને ટીંગાડ્યા છે દોરડી હતી અને કાળ રૂપી ઉંદર તમારી દોરીને ખોતરી ગયો છે અને તમારું ધ્યાન ત્યાં દોરી તરફ છે, એ ગયો એ ગયો એ ગયો. એવું છે, આયુષ્ય ખરેખર એવું છે. ક્યારે હતાના ન હતા થઈ જવાય કોઈ કહી શકતું નથી આપણા માટે. તો પછી ખૂબ જ પ્રયત્ન કરવો જોઈએ આપણે, દિવસે દિવસ સાધના વધારતા જવું જોઈએ. સાધના વધારતા વખતે કદાચ બહારની સાધના છૂટી જાય, બાહ્ય અંગ છૂટી જાય, એનો વાંધો નથી, પણ આંતરિક સાધના તો છૂટવી ન જોઈએ. પર્વત પર આપણે ચડતા હોઈએ, થાક બહુ લાગે તો નકામી વસ્તુ આપણે ફેંકી દઈએ છીએ. આપણે પાણી પીવા માટે બોટલ દીધી હોય કોઈ એક વાગાડની, ખાલી થાય તો ફેંકી દઈએ છીએ આપણે, એની મોં રાખતા નથી, ઉપાડીને સાફતા પડતા નથી. એવું છે કે બાહ્ય અમને છૂટી જતા વાંધો ને, અંતર આંતરિક સાધના તો ચાલતી જ રહેવાની. ભલે પછી શરીર માંદું હોય, જે હો, જ્યાં પણ તમે હો, સાધના કન્ટિન્યુઅસ ચાલતી રહેવી જોઈએ આપણે. અને આવી રીતે સાધના કરીને આપણે આ સંજોગોને પોતાને જ બદલી નાખવાના છે. હાલના જે સંજોગો છે એને બદલી નાખવાના છે અને ઉર્ધ્વ કક્ષાએ આરોહણ કરવાનું છે આપણે. અને એક તદ્દન અસાધારણ ઉત્તમતાનો આવિર્ભાવ કરવાનો છે. કઈ પ્રકાર કે ઉત્તમમાં ઉત્તર જે ચેતનાની અવસ્થા છે એ અવસ્થાને આપણે પ્રકટ કરવાની છે. ત્યાં એ અનુભૂતિ પછી પૂરી થાય છે. પછી આજે 25 જૂન 1914 પ્રાર્થના છે, માતાજી કહે છે, નાનકડી પ્રાર્થના છે. આવા થવું છે કે તેવા થવું છે એવી ઈચ્છા કરવામાં કેવું ડાપણ રહેલું છે. આપણામાં કાયમ છે, મારે આવા થવું છે ને આવા થવું છે ને, આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, આઈ એમ એમ્બિશિયસ. સતત આપણે આ ગડબડતો છે. આવા થવું છે કે તેવા થયું છે એવી ઈચ્છા કરવામાં કયું ડહાપણ રહેલું છે. તારા અમે નમ્રકરણ બની રહીએ, એ શું અમારી ફરજ નથી? અને તું જ્યારે એ કરણને થોડા સમય માટે એક બાજુએ મૂકી દે છે ત્યારે શું તે ફરિયાદ કરશે? પ્રશ્ન પૂછે છે. અમારે સદાય જાગૃત રહેવું જોઈએ, નાનામાં નાના પુકારને ધ્યાનમાં લેવો જોઈએ, એટલે પછી તું અમને કર્મ કરવા માટેનો ઈશારો કરે, પછી તે કર્મ ભલે મન વડે કરવાનું હોય, લાગણી વડે કરવાનું હોય, કે શરીર વડે કરવાનું હોય, ત્રણેય હોય, ત્યારે અમે સુતેલા ન રહીએ જઈએ અથવા તો નિષ્ક્રિય ન રહી જઈએ એમ થાય. તેને તો અમારી પાસેથી જે માગે છે તે પ્રમાણે અમે કરતા નથી, એટલે તમે અમે નાખુશ કરી દઈશું એવા ભય સાથે ભેળસેળ કરી દેવી જોઈએ નહીં. ઘણી વખત આપણે નાનું મોટું બાહ્ય કર્મ છૂટી જાય આપણું, તમે રોજ પરોઠવાડીને બેસતા હો, અમુક પૂજા કરતા હો, પાઠ કરતા હો, સમજો બાય ચાન્સ એ દિવસે જોયું તો અગરબત્તી નથી, થાય શક્ય તો તમે પૂજા પાઠ કરવા બેસી જાઓ છો, અગરબત્તી કહેવા કોણ લાય કોણ જાય, પણ એક મનમાં ડંખ રહી જાય છે. આજે અગરબત્તી નથી કરી, નથી કરી, નથી કરી, નથી કરી. ફૂલ ચડાવતા હો, ફૂલ નથી ચડાવ્યા, નથી ચડાવ્યા, નથી ચડાવ્યા, ડંખ લાયા કરે છે. એટલું જ નહીં પણ આપણે ત્યાં તો ભગવાને ઘણા ભેગા થઈ ગયા છે મંદિરમાં. એકાદ ફૂલ એકાદ ભગવાનને ઓછું પડે એટલે પછી ડંખ થાય છે કે ભગવાન પછી એમ કહે છે તમે બે સમજી લો, એક ફૂલ બંને વળી સમજી લો. આ બધી મંદિર આ જુઓ તમે, આ સાધકના ભાવ આવી રીતે થતા જ હોય છે. હું પોતે ગયો છું અનુભવમાં, ત્યારે હું જાણું છું કે આ ઉઠાય છે, સ્વાભાવિક છે માનવ તરીકે થવાનું. આ તો એટલે આપણને પછી પહેલા શરતમાં શું ડર લાગે છે, સાધના બહુ ઓછી, ત્યારે મેં ફૂલ ચડાવ્યું નથી, મેં અગરબત્તી કરી નથી, આજે નક્કી મારો દિવસ ખરાબ જશે, મારો દિવસ ખરાબ જશે, બિલાડી આડી ગઈ, આજે નક્કી કંઈક પ્રોબ્લેમ છે. આવા શંકા કુશંકા લેવાની આપણા મનને ટેવ પડી જાય છે, નબળું મન હોય છે આપણું. માતાજી કે આવું કરવાની જરૂર નથી તમારે, આ વસ્તુ મહત્વની નથી જરા પણ. તમારું મન પ્રસન્ન રહે એ માટે આ વસ્તુ છે, તમારી ટેવો છે આ. એમાંની કોઈ વસ્તુ તમે છોડી દેશો તો ભગવાનને જરા પણ દુઃખ લાગવાનું નથી, જરા પણ નહીં. ફૂલ નહીં હોય ચાલશે, અગરબત્તી નહીં હોય ચાલશે, તમારે હળદર ગંકુ ગુલાલ ન હોય ચાલશે. મેં ગઈ વખતે કીધેલું ને કે શાસ્ત્રમાં સ્પષ્ટ કહેલું છે, એકાદી વસ્તુ પૂજામાં ન હોય તો અક્ષતાન સમર્પયામી. બ્રાહ્મણ એમ જ કહેવાય કે એ ચોખાલીને ચડાવી દો, ગુલાલ નથી કાંઈ નહીં, અક્ષતાન સમર્પયામી. ચોખાઈ ખૂટી ગયા તો હોય કે જલમ સમર્પયામી, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, ગીતામાં કહ્યું છે. તારા પછી કાંઈ ના હોય તો પત્ર, કોઈ ઝાડનું પાંદડું તોડીને મારું, પત્રમ પુષ્પમ ફલમ ફળ ન હોય તો તોયમ પાણી, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રભુ આટલાથી સંતોષ છે. અને દાખલો આપવામાં આવે છે કે દ્રૌપદીજીએ એઠા વાસણમાં ચોટેલું એક પાંદડું ધરાયું અને એમાંથી ભગવાન શ્રીકૃષ્ણ તૃપ્ત થઈ ગયા. આપણને કથા આવે છે ને ભાગવતમાં કે જમી કરીને વાસણ ઉટકીને દ્રૌપદીએ વાસણ કકડી ખડકી રાખેલા સુકાવા માટે, ત્યારે અગસ્ત્ય ઋષિ પોતાના કાફલા સાથે આવ્યા. અગસ્ત્ય તો કે સાથે 1000 શિષ્યો સાથે ફરતા હવે આવ્યા ને કે અમારે જમવું છે, કે એમ કરે છે. અમે નાઈને આવીએ કે ગંગાજીમાં નાવા ગયા, દ્રૌપદીને ધ્રસ્કો પડ્યો કે હવે આ 1000 એક અમને જમાડવા કેવી રીતે, મારે ભગવાને અમને અક્ષય પાત્ર આપેલું કે અક્ષય પાત્રમાં તમે કહો કે આજે મારે 5 જણાનું જન્મવું છે એટલે 5 જણાની એમાંથી મળી જતું બધું. હવે એ વખતે સવારે પાંડવો 5, દ્રૌપદી 6, કુંતી 7માં 7 જણાનું માગી લીધું છે, જમી લીધું એટલે એમણે અક્ષય પાત્ર ઉટકીને મૂકી દીધું. પણ દ્રૌપદી જેવા આપણા જ એવા હતા કે વાસણ ઉટકે તો હેઠા રહી જાય, એક પાંદડું રહી ગયું કે શોધતા શોધતા. તો દ્રૌપદી વિચાર કર્યો કે ભાઈ મારા ભાઈ જ છે ને, ન માને કેમ, કે બેન છે દ્રૌપદી તેમની, મારા ભાઈ જ છે ને, ચાલ કે એ પાંદડું લીધું ને ભગવાન ધરાવી દો, ભગવાન આતાને અર્પણ કરું છું, અક્ષય પાત્રને પરિવાર કંઈક વિનંતી કરું. એવું થઈ ગયું. ભગવાને કહે કે મૈયા કરી કે નાવા ગયા, ડૂબકી મારી તો બધાને પેટ ભરાઈ ગયા. અગસ્ત્ય ઋષિ સાથે બધાના પાછા આવ્યા. અહીંયા તો બધા પકવાન પાસે તૈયાર થઈ ગયા, અક્ષય પાત્રમાંથી વિનંતી કરી, જમવા બેસો, બધાની તૈયારી છે, જરા ઈચ્છા નથી, ભરાઈ ગયું છે. કહેવાનો મતલબ છે આમાં કથા દ્વારા પણ આપણને બહુ મોટું સત્ય કહેવામાં આવે છે. એ સત્ય એ છે કે બજારની કિંમત એ પ્રભુને ખબર પડતી નથી. એકાદી વસ્તુ તમે અત્તરની બોટલ ધરાવી હોય તો 5 રૂપિયા લીધી કે 15 રૂપિયા લીધી એને કોઈ મહત્વ નથી, એને કોઈ જ મહત્વ નથી. તમે કમે કમળનું ફૂલ ચડાવો છો કે જાયજુને નાનકડું ફૂલ ચડાવો છો એને મહત્વ નથી. સાંઈ ફ્લોરાની અગરબત્તી કરો છો કે કોઈ પણ ચાલુ અગરબત્તી કરો છો એનું કંઈ મહત્વ નથી. મહત્વ એનું છે કે કયા ભાવથી તમે અર્પણ કરો છો. એવી રીતે માતાજી એમ કહે છે કે આવી રીતે કોઈ વખત સાધનામાં અછત આવી જાય તો એને મનમાં શંકા ના આવી જોઈએ. આપણે તારું હૃદય એવું તો પરમ આશ્રયસ્થાન છે કે તેમાં સર્વ પ્રકારની ચિંતા શાંત થઈ જાય છે. પ્રભુ તારું હૃદય એવું છે, પરમ કૃપાળુ છે તું, પરમ દયાળુ છે તું, ત્યાં બધું જ ચાલે છે. કારણ આપણી માં છે, આપણી માં છે. નાનું બાળક ખોળામાં બેઠું બેઠું માને કેટલી પાટો મારતી હોય તો માને એમાં દુઃખ લાગતું નથી. એને હાથ પગ લાવતો તો પાટો લાગતી હોય ખોળામાં, પણ એનું માને દુઃખ નથી. એવી આ ભાવ છે. એટલે માતાજી એમાં એ કહેવા માંગે છે કે પ્રભુ કોઈ જજ નથી, કોઈ પોલીસ નથી કે તમારા નિયમમાં થોડીક ભૂલ થઈ નો એન્ટ્રીમાં તમે ઘૂસી ગયા તો દંડ થશે, એવું કાંઈ નથી. ત્યાં બધું ક્ષમ્ય છે. ઠાકોરે એક વાત કરેલી કે તમે જો પ્રભુને પ્રેમ કરીને જે કંઈ અર્પણ કરશો ખોટી રીતે પણ તો પ્રભુ પ્રેમથી લઈ લેશે, સ્વીકારી લેશે. પણ તમે સકામ બુદ્ધિથી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે જો પ્રાર્થના કરશો તો પછી નિયમ પ્રમાણે વિધિવત પ્રાર્થના કરે. એમાં કથા કીધી છે કે એક જણ મિત્ર, રાજાનો મિત્ર હોય છે, રાજાએ મળવા જાય છે. રાજા દોડતો આવે છે, મળે છે સુદામાને, કૃષ્ણની જેમ જ મળે છે, વાતો કરે છે. સુદામાએ તો કાંઈ માગ્યું નહીં બજારે, ફક્ત પત્નીએ છોકરાની તંડુલની પોટલી મોકલી, છુપાવી રહ્યો હતો બજારો. અને શરમ આવતી હતી એને કે આવી દરિદ્રી હું ચોખા લઈ આવ્યો છું, કમોદ જેને ગયા એવા, હવે એ ક્યાં અર્પણ કરવું. પણ પ્રભુ આગ્રહ કરીને એ લઈ લેતા, માગી લેતા. અહીંયા ઊંધી કથા છે. રાજા પાસે આવે છે, રાજા ખૂબ સત્કાર કરે છે. હા કે છે, બોલ મિત્ર, શા માટે આવે કે હું તો તમારા રાજા, તમારો નાગરિક છું, કે મારે એક અરજી કરવી છે, ઓફિશિયલ અરજી આપવા આવી છે. રાજા કે એમ કર, જોલા ઓફિસે આપ્યો, બોલા ઓફિસે આપ્યા, હું નથી કરીશ. છોટે સારેમાં કથામાં એમ કહ્યું છે, રામકૃષ્ણ ઠાકોરે વાત કરી છે કે તમારે કંઈ કામના માટે કંઈક પ્રભુ પાસે કંઈ કરવું હોય તો વિધિવત કરાવજો, કર્મકાંડ કરાવવું પડે પછી તમારે બ્રાહ્મણને બોલાવો અને મંત્રવત બધું કરીને વ્યવસ્થિત વિધિ કરાવતા 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 બધું કરો. કે પણ તમારે કોઈ કામના જ ન હોય તો બધું અલાઉડ છે. પછી તમારે એ ઓફિશિયલી બધું રૂટીન પ્રમાણે અરજી કરવાની જરૂર નથી, પછી ડાયરેક્ટ અરજી થઈ જાય તમારે. એવો ભાવ છે. અહીંયા જુઓ પ્રાર્થનામાં શું કહ્યું છે. હવે આવા થવું છે કે તેવા થવું છે એવી ઈચ્છા કરવાનું ક્યું ડાપણ રહેલું છે. આપણામાં કોઈ વખત માનસિક આદર્શો ન હોવા જોઈએ. સાધનામાં હું વાત કહું છું, વ્યવહારમાં ભલે હોય, વ્યવહારમાં હું ના પાડતો કે તમે ઈચ્છા છે કે મારે આવો બંગલો હોવો જોઈએ ને આવું હોવું જોઈએ, વ્યવહારમાં માન્ય છે. પણ સાધનામાં આને નો એન્ટ્રી છે. માનસિક રીતે તમે છો ભલે કરતા, સાધનામાં આ વસ્તુ ઉચ્ચારવાની હોય નહીં, મારે આ જોઈએ ને ઓલું જોઈએ એવું નહીં. સાધનામાં તમે આ બધું છોડીને જ સાધનામાં પ્રભુના બાળક તરીકે પ્રવેશવાનું છે આપણે. અને એના માટે આપણો કોઈ માનસિક આદર, પ્રભુ જે રીતે તું મને ઘડવા માંગે છે એ રીતે મને ઘડ. લોકો સાધના કરવાની શરૂઆત કરે છે ત્યારે ખબર નહીં એમના મનમાં એક છબી ગોઠાઈ ગઈ હોય છે, મારે વિવેકાનંદ જેવું થવું છે, પ્રતિ વિવેકાનંદ થવું છે, મારે શંકરાચાર્ય જેવું થવું છે. તમારા જે કોઈ આદર્શ હોય, કોઈ સંન્યાસી હોય, કોઈ કોઈ સંત હોય, મારે એમના જેવું થવું છે. આવા આવા આપણા ખ્યાલો થઈ જાય છે. ખરેખર સાધના માટે આ બહુ ખોટી વસ્તુ છે. એ સંતને, એ વ્યક્તિને, વિવેકાનંદને માટે પ્રભુએ જેવો સંકલ્પ લેવો, વિવેકાનંદ થયા, તમારા માટે જુદો સંકલ્પ છે. તમારો સંકલ્પ જ જુદો છે, તમારું પ્રોગ્રામિંગ જ જુદું છે, એ શક્ય જ નથી અહીંયા. એટલે આપણે સંકલ્પ ન કરવો જોઈએ. એનું કારણ એ છે, કે આપણા માટે પ્રભુએ કયો સંકલ્પ આપણામાં ધરવી રાખ્યો છે એ આપણને ખબર નથી. ખોટો સંકલ્પ કરો તો એ પ્રભુના કાર્યમાં વિઘ્ન નાખવા જેવું છે, એ કરાય જ નહીં. આપણે આપણા માટે કોઈ સંકલ્પ ન જોયો, જે રીતે પ્રભુ તને મારો વિકાસ કરવો હોય એ રીતે વિકાસ થવા દે, થવા દે, થવા દે. બસ રોજ સાધના કરો, બસ એટલું કહે, સાધના કરો રોજ. આપણને જે રીતે વિકસાવવાના હોય એ રીતે વિકસાવવા દો. કોઈ આદર્શ રાખો નહીં, કોઈ સંતની કોપી કરવાની જરૂર નથી. આપણે આપણે જેવા છીએ એવા જ રહેવાનું છે ને એ રીતે જ વર્તવાનું છે. આપણે આપણે ઓરિજિનલ થવાનું છે, દરેકે ઓરિજિનાલિટી જ આપણે જોવાની છે. એક ઇંગ્લિશમાં કહેવત છે, એટલે ઇમિટેશન ઇઝ ડેથ. તમે બીજાનું અનુકરણ જ કરવા જશો ફક્ત કોપી ટુ કોપી, તો તમારી સર્જન શક્તિ નષ્ટ થઈ જાય છે. ડેથ છે, મૃત્યુ છે તમારા માટે. તમારી સર્જન શક્તિ એમાં કંઈ દેખાશે જ નહીં તમને. એટલે એવું કાંઈ કરવું, કોઈની કોપી નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. આપણને આંતરિક જે પૂર્ણ થાય છે, આંતરિક જે માર્ગદર્શન મળે છે, એ પ્રમાણે આપણા જીવનને માર્ગદર્શન આપો અને આગળ વધતા જાઓ. માતાજી એક ઠેકાણે કહ્યું છે, એક વિદ્યાર્થીએ પૂછેલું એમના ક્લાસરૂમમાં કે માતાજી પણ અમારે પ્રભુનો સંકલ્પ જાણવો હોય તો કેવી રીતે જાણવો? તમે કહો છો એ જાણતા નથી આપણે, પણ જાણવું હોય સમજો તો શું કરવું? તો માતાજી એમ કીધું છે કે એને જાણવાનો પણ પદ્ધતિ છે કે, અને બહુ સાદી પદ્ધતિ છે કે. કઈ પદ્ધતિ છે કે? એ પદ્ધતિ એવી છે કે જે અવગુણોથી આપણને, આપણા પોતાના, બીજાના નહીં, આપણા પોતાના જે અવગુણોથી આપણને આંતરિક દુઃખ થતું હોય છે એ આપણો સંકલ્પ હોય છે. ધ્યાન રાખો, બહુ સરસ એમણે વાત કરી છે. દુઃખ કોને થતું હોય છે? આપણા અવગુણો જોનારો કોણ છે? આપણો ચૈત્ય પુરુષ, આપણો અંદર રહેલું દિવ્ય તત્વ છે, એને અંદરથી દુઃખ થતું હોય છે કે? એને ખબર છે સંકલ્પ શું છે. આપણો જે જીવ છે એને અંદર અંદર, જીવાત્માને કહું છું, જીવ નહીં, જીવાત્માને ઊંડે ઊંડે એને ખબર છે. એણે એ સંકલ્પને ધારણ કરી રાખ્યો છે, એ સંકલ્પને પૂરેપૂરું જાણે છે, આપણું આત્મતત્વ જાણે છે. એટલે જ એને જાતવેદસ કહેવામાં આવે છે વેદોમાં. જાતવેદસ એટલે જે આપણે જાતક છીએ, જન્મેલા છીએ આપણે, અને આપણું દરેક વસ્તુ જીવાત્માને ખબર છે. ભૂતકાળની, વર્તમાનકાળની, ભવિષ્યકાળની બધું એને ખબર છે. ત્યાં બધું દિવ્ય જ્ઞાન છે, એ ત્રિકાળ જ્ઞાની છે, એને બધું ખબર છે જીવાત્માને. જ્યારે આપણે ક્યાંક ઉણા પડીએ છીએ, નબળા પડી જઈએ છીએ, અને અંદર ખટકો અનુભવીએ છીએ, તો એ ખટકો આપણો જીવાત્માનો હોય છે. એને પસંદ કરતો હોતો નથી કે નહીં આ પ્રભુના સંકલ્પ પ્રમાણે નથી. એવો જે ભાવ જન્મે છે આપણને અંદરથી, એ આપણને આત્માના ડંખ તરીકે જન્મતો હોય છે. આત્માના ડંખ તરીકે જ્યારે અનુભવ આવે છે ત્યારે સમજી લેજો કે એ અવગુણને જીતવાનો આ જન્મનો આપણો સંકલ્પ છે. સમજી લો તમે, આપણા અવગુણો તરફ જુઓ. જે મોટા મોટા ત્રણ ચાર અવગુણો હશે એના માટે જ આપણે ડંખ થતા હશે. અમુક અવગુણ માટે આપણને કાંઈ નહીં લાગે, પણ અમુક ત્રણ ચાર જે હતા, જે ડંખ લાગ્યો એટલે સમજી લેવાનો કે આપણા આ વખત જન્મનો જે સંકલ્પ છે એના, એ આ અવગુણને જીતવા માટે છે. અને આપણી સ્થિતિ કેવી હોય છે કે એ અવગુણ આપણા ચારિત્ર્યમાં એક કાળા દાગ તરીકે હોય છે, અંધારિયો ગુણો હોય છે આપણો, આપણી ચેતનાનો, એના નીચે એ સંકલ્પ પડેલો હોય છે, બીજ વાવેલું હોય છે ત્યાં, એ સંકલ્પનું બીજ ત્યાં હોય છે. અને એક વખત એ અવગુણને જીતવાનો તમે પ્રયત્ન કરો કે તરત ઓલો સંકલ્પ સક્રિય થઈ જાય, જાગૃત થઈ જાય છે અને તમને મદદ કરવા લાગે છે. સંકલ્પને આ રીતે જાગૃત કરી શકાય છે. અને સંકલ્પ શું કરે છે પછી, કે એ અવગુણને જીતવા માટે તમારું ટ્રેનિંગ શરૂ થાય છે. બે પ્રકારે ટ્રેનિંગ થતું હોય છે, એક તમને મદદ કરીને, એક તમને કસવા માટે કપરા પ્રસંગો નિર્માણ કરીને. બંને રીતે ટ્રેનિંગ થતું હોય છે તમારે. તમને મદદ કરવામાં આવે છે, પણ એના પહેલાં એક નાનકડી પરીક્ષા મૂકવામાં આવે છે. એ પરીક્ષા એનામાં માટે ઉકેલવે છે કે તમને કલ્પના આવે કે હું આ અવગુણ કેટલો જીતી શક્યો છું. ઇટ ઇઝ ધ એને કયો સેમિસ્ટર સિસ્ટમ, આપણી સેમેસ્ટર સિસ્ટમ છે પ્રભુની. આ ત્રણ મહિને પરીક્ષા લેવાય છે કે તે ત્રણ અભ્યાસ કેટલો કરે છે, ચકાસી જો પહેલા તને ખબર પડે કેટલો અભ્યાસ વધારે કરવાનો તારે. ત્રિમાસિક પરીક્ષા છે આપણી. એવી રીતે એ પરીક્ષામાં જો તમે પાસ થયા તો તરત તમને વધારાની હેલ્પ મળવામાં લાગે છે, વધારાની હેલ્પ મળે છે. તમે એ અવગુણને વધારે જીતી શકો છો. એટલે જ્યારે પણ આવો કોઈ અવગુણ ને ચકાસવાનો પ્રસંગ આપણા જિંદગીમાં થાય, ત્યારે જો આ જન્મમાં આપણે સાર્થક થવું હોય, ખરેખર પ્રભુની ઈચ્છા પ્રમાણે જ કામ કરવાનું હોય, પ્રભુના સાચા વાહક બનવું, સાચા દાસ, સાચો ગુલામ બનવાનું હોય, આપણે સેવક બનવાનું હોય, તો એ અવગુણ જીતવા માટે મતજો. તમે મતશો એ દિવ્ય સંકલ્પો ઉપર આવીને તમને મદદરૂપ થઈ જશે, પોતાની મળી થઈ જશે. એ એવી રીતે પણ ગોઠેલું હશે ઘણી વખત કે એ અવગુણના અવગુણ જ્યારે પૂરેપૂરો પ્રેશર લાવતો હોય છે એટલે આપણે કદાચ ફેલ પણ થઈ જઈએ. ફેલ થઈ ગયેલો છે એના માટે આપણે પશ્ચાતાપ કરવાની જરૂર નથી. જીવાત્માનો હેતુ એ હોય છે કે તમે કેટલા હજી નબળા છો એ તમને દર્શાવવામાં આવે છે. એનો પોઝિટિવ જ હેતુ હોય છે, તમને નિરાશ કરવાનો હેતુ જ નથી હોતો. તમને ટ્રેનિંગ આ રીતે નેગેટિવ ફોર્મમાં અને પોઝિટિવ ફોર્મમાં બંને ફોર્મમાં આપણને ટ્રેનિંગ આપવાનું હોય છે. એટલે આવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પણ કોઈક માનસિક આદર્શ કોઈ વ્યક્તિને આદર્શ તરીકે ન મૂકવા જોઈએ. આપણે શ્રી અરવિંદને આપણે ભજતા હોઈએ, માતાજીને ભજતા હોઈએ, પણ કોઈ વખત મનમાં એમ ન લવાય કે મારે શ્રી અરવિંદ જેવું થવું છે, મારે માતાજી જેવું થવું છે. જેવું થવું છે એનો અર્થ એમ કે પ્રભુ સાથે એકરૂપ થવું છે તો માન્ય છે. આપણને જે રીતે શ્રી અરવિંદ પ્રભુ સાથે એકરૂપ હતા એ રીતે મને પણ એકરૂપ થવું છે, જે રીતે માતાજી એકરૂપ હતા એમ મારે એકરૂપ થવું તો બરાબર છે. પણ જેવા શ્રી અરવિંદ બેસતા હતા એવું મારે બેસવું છે, ને એવા મારે વાળ રાખવા છે, ને એવી મારે દાઢી રાખવી છે, એવી રીતે મારે મૌન ધારણ કરવું છે, તો આ બધું ખોટું છે. હા, ખોટી બધું આ છે. દંભ સિવાય આમાં કાંઈ જોતું નથી. એટલે આપણે વિવેકથી બે વસ્તુ જુદી કરો. એક, આપણા જીવનનું સાચું ધ્યેય શું છે એ શોધી કાઢો. મેં કહ્યું પદ્ધતિથી, આ માતાજી બહુ કોન્ક્રીટ વસ્તુ કીધેલી છે, અને એ રીતે જ આપણા અંદર રહેલા સંકલ્પને શોધી કાઢવાનો છે આપણે, એક વસ્તુ. બીજી તરફ એના સિવાયના જે માનસિક આદર્શો છે બધા છોડી દેવાના છે. બધા માનસિક આદર્શો કાઢી નાખવાના છે આપણે. ફક્ત એ આદર્શ, એક જ આદર્શ આપણે, એકમેવો એક જ આદર્શ રાખવો છે આપણે. એ રીતે એટલે માતાજી પ્રશ્ન પૂછે છે, આવવા થવું છે કે તેવા થવું છે એવી ઈચ્છા કરવામાં કેવું ડાપણ રહેલું છે? આમાં ડાપણ જ નથી. માનસિક આદર્શો પાછળ ગાંડા ગયેલા થવું એ ડાપણ જ નથી. જિંદગીનું એક સાચું ડાપણ જ નથી. તારા અમે વિનમ્રકરણ બની રહીએ એ શું અમારી ફરજ નથી? આપણે એક જ છે, કરણ બન્યું, સાધન બની રહ્યો. સાધન કેવી રીતે બનવાનું? મેં કહ્યું એ રીતે, અવગુણો શોધો, અવગુણો નીચેનો સંકલ્પ જાણી લો, એ અવગુણ સાથે સંઘર્ષ કરો, અને એ વખતે પોકાર કરો પ્રભુને મદદ કરવાનો. એ રીતે તમે એના કરણ બની શકશો, તમે એના સાધન બની શકશો એના વિજયના. તારા અમે વિનમ્રકરણ બની રહીએ એ શું અમારી ફરજ નથી? અને તું જ્યારે એ કરણને થોડા સમય માટે એક બાજુએ મૂકી દે છે ત્યારે શું તે ફરિયાદ કરશે? ઘણી વખત એવું થાય છે કે સાધના કરતા 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 આપણી પ્રગતિ થંભી ગયેલી હોય છે, સ્ટેગ્નેશન પીરિયડ આવે છે જેને કહેવાય છે, વિલંબ થતો હોય છે, યથાવત સ્થિતિ થઈ ગઈ, સ્થિર થઈ ગયા હોય છે આપણે ત્યાં. ઘણા શિષ્યોએ પ્રાર્થના કરતા માટે, માતાજી અમારી સાધના સ્થગિત થઈ ગઈ છે, કંઈક કરો અમને, કંઈક કરો, મદદ આપો મને. એવું થયું કે તમે ત્યાં જ ચોંટી ગયા છે, જામ થઈ ગયા જાણે અમે. માતાજી કહેતા એનો જરા પણ પશ્ચાતાપ કરતા નહીં. સાધનાની આ પદ્ધતિ છે, સાધનાના વિકાસની આ પદ્ધતિ જ છે. અમુક પ્રગતિ કર્યા પછી થોડોક વિશ્રામ કરે છે એ લોકો. સાધના એ વખતે જે તમે મેળવ્યું, નવું નવું મેળવેલું હોય છે, એ પચાવવાની પ્રક્રિયા ચાલતી હોય છે, ડાયજેશન પ્રક્રિયા ચાલતી હોય છે. આપણે એ જે મેળવ્યું છે એને કાયમી સ્વરૂપે આપણી ચેતનાનો ભાગ કરવાની પ્રક્રિયા ઊંડે ઊંડે જઈને ચેતના કરતી હોય છે. એટલે ઉપરની બાજુ આપણને એમ લાગે છે કે ચેતના હાજર જ નથી, આપણે સાધનાનો સ્થગિતતાનો પીરિયડ આવી ગયો છે એવું લાગે છે. આ ખોટા ભ્રમ છે, આ અચેતના સૂચનો છે. અવચેતન અચેત આપણને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરતા હોય એના સૂચનો છે. ખરેખર આ ચેતનાનું સૂચન હોતું જ નથી. સ્થગિતતા ચેતના માટે સ્થગિતતા નામનો પ્રકાર જ નથી. એક તો ઉપર કામ કરતી હોય તો ઊંડે જઈને કામ કરતી હોય છે, ઉપર જઈને કામ કરતી હોય, ઊંડે જઈને કામ કરતી હોય. કાચબાન તમે જોયો છે, માછલી ઘણી જોયું છે, માછલી ઘણી ઉપર આવે, મોડું બહાર કાઢે, પછી અંદર ડૂબી જાય ઊંડે ઊંડે. કાચબાનું એવું હોય છે, 10-15 મિનિટ મોડું ઉપર કાઢીને બેઠો હોય, પછી ઊંડો ચાલુ જાય પાછો, પછી અડધો કલાક દેખાય નહીં પાછો. એવી ચેતના આપણું કામ કરતી હોય છે, ઉપર નીચે ઉપર નીચે, જરૂરી પ્રમાણે. નીચે જાય ત્યારે આપણને ખબર પડતું નથી શું કામ કરી છે, ઉપર આવે ત્યારે ખબર પડે છે શું કામ કરે છે, એટલો જ તફાવત છે. કારણ આપણે ઉપર ઉપર જીવતા હોય છે. આ સ્થગિતતાના ગાળા આવતા હોય છે સાધનામાં. એવું તે ઘણા પ્રકારો કીધા છે આગળ વધવાના. મેં એક ઘડીઓ કીધું હશે પહેલાં શરૂઆતમાં કે સાધનાની ગતિ જુદી જુદી હોય છે, કોઈની દેડકા જેવી, કોઈની સાપ જેવી, કોઈની પક્ષી જેવી, ત્રણ ગતિ છે. દેડકા જેવી એટલે મેં કીધી એમ, બે ત્રણ કૂદકા મારે આરામથી બેસી જાય. સાધના તમે ઝપટથી સાધના કરો, 15-20 દિવસ 1 મહિનો સાધના કરો, પછી એકદમ બેસી જાય, સ્થગિતતાનો પીરિયડ આવી જાય છે. થોડો આરામ કરી લે દેડકો, પછી પાછો કૂદકા મારો સવાર કરે છે. આ દેડકાની પદ્ધતિ છે. આ તો યોગશાસ્ત્રમાં કીધું છે, આપણે એ તમને કહું છું. બીજી સાપના જેમ, સાપ આમ ચાલે, પછી આમ ચાલે, પાછો આમ ચાલે, આમ ચાલે. એક સાધના કરતા કરતા બીજી સાધના પકડી લે છે, એ ઓલું સાધના કરવા લાગે છે. એક સંત પર વિશ્વાસ હોય છે, ત્યાં વિશ્વાસ કરતા કરતા બીજા સંતી ફરવા લાગે છે પાછો. ત્યાં થોડો 6 મહિના ફરી આવે છે, પાછો આ સંત પાસે આવે છે, પાછો ત્રીજો સંત પકડી લે છે. જીવનમાં જુઓ કેટલા વખત ગુરુ બદલ્યા છે આપણે. આ બાબાનો, ઓલા બાબાનો, ઓલા બાબાનો, ઓલા બાબા કરતા હોય. આ સાપની ગતિ છે. સાપ સીધો ચાલે જ નહીં, સીધ લેવાનું ચાલે જ નહીં, આડો પણ ટાય. એટલે આ ગુરુ, આ ગુરુ, આ ગુરુ એમ કરતા 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 વિકાસ કરતો હોય. ખોટું નથી આમાં, એની ગતિ પ્રમાણે હોય છે. આપણી આપણી સાધનાની ગતિ ઓળખી લો આપણે, દેડકો છે કે સાપ છે. ત્રીજી ગતિ પંખીની ગતિ કીધી છે. હા, જ્ઞાનેશ્વરમાં જ્ઞાનેશ્વર મહારાજે વર્ણન કરે છે ગીત સાધનાની ગતિનું, ત્યાંથી હું વાત કરીશ તમને. પક્ષીની ગતિ એવી છે કે સીધી ઉડે છે ને સીધું એકદમ ફળને પકડી લે છે, ચાખે છે. આવા લોકો એવા છે કે જન્મથી ખબર પડે છે કે મારે સાક્ષાત્કાર કરવો છે વિવેકાનંદ જેવા, સીધે સીધે ઉડી ત્યાં ચાલે છે. કંઈ ના, વચમાં કંઈ આરામ નહીં, વચમાં કંઈ આડાવડા જવાનું નહીં, કોઈ ગુરુ કરવાની જરૂર નહીં, સીધે સીધા મોક્ષ મળે છે. ચોથી એક ગતિ છે કે જે કીડીની ગતિ છે. જ્ઞાનેશ્વર છેલ્લી ગતિ છે કીડીની. કીડી ગતિ આપણી બધાની ગતિ હોય છે. એ ધીમે ધીમે સાધના કરતા હોય, રોજે રોજ કરતા હોય, અમુક પાઠ કરવો, અમુક ગીતાનો અધ્યાય વાંચવો, ચાલુ છે. આ કીડીની ગતિ આપણી. પણ કીડી ઓલું ફળ પકડવું હોય છે એ સીધી પકડી શકતી નથી. કીડીને ફળ ખાવું હોય તો એને પહેલાં થડ પાછું જવું પડે છે, થડ પછી ઉપર ચડવું, પછી ઓલી ડાળી પકડવી પડે છે, એના પછી બીજી ડાળી, એમ કરતાં 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 ડીટીયા પર ડીટીયા પછી ફળ ફળ આવે છે. આપણા આપણા આપણી સાધના આમ ચાલતી હોય, કીડીની ગતિ ચાલતી હોય છે, ધીમે 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 ચાલતી હોય છે. ને જે દેખાય પ્રમાણે સમજી લો આપણી ગતિ કઈ છે. ક્યાંય પશ્ચાતાપ કરવાની જરૂર નથી. ત્યાંય પશ્ચાતાપ ન કરતા. એટલે માતાજી કહે છે, જ્યારે કરણને થોડા સમય માટે એક બાજુએ મૂકી દે છે ત્યારે શું તે ફરિયાદ કરશે? આમાં ફરિયાદ ન કરવી જોઈએ આપણે. છે એ શાંતિથી આપણે જે કંઈ સાધના જે રીતે થતી હોય, સમજો મન ન લાગતું હોય તો પણ સાધના ચાલુ રાખો, સાધના ચાલુ રાખો. જે પણ એવું નહીં કે મારો એકાગ્ર છે તો સાધના કરીશ, તો મારે ધ્યાન કરવું નથી, એવું નહીં. નક્કી કર્યું છે કે આપણે અડધો કલાક ધ્યાન કરો તો ધ્યાન કરો, ન થાય તો કાંઈ નહીં, પણ અડધો પરોઠો અને બેસી જાઓ. પછી એવી સ્થિતિ આવશે કે એક ઘડિયાળનો કાંટો એ પ્રમાણે આવશે ને, એ તરત તમારું મન એકાગ્ર થવા માંડશે પોતાનું. તમે જુઓ, તમે કહો આ માર્ક કર્યું છે, કે તમે જો રવિવારે અહીંયા આવતા હો તો એક વખત તમે ઘેરેથી નીકળે કે તમારું મન એકદમ એકાગ્ર થવા લાગે છે પોતાનું. એકાગ્રતા વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, અને અહીંયા કેન્દ્રમાં બેસી જાવ છો તો એકદમ એકાગ્ર થઈ જાઓ છો. કેન્દ્રના બહાર નીકળે એટલે પાછું ધીમે 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 વિકાઈ જતો, ધીમે ધીમે વિકાઈ જતો. મનને ટેવ પડી ગઈ છે કે રવિવાર સાંજે 6 વાગે, એટલે 6 વાગે મન ત્યાં દોડવા માંડે છે પોતાનું. ટેવ પાડશો, અભ્યાસ કરશો તો પણ ટેવ પડશે આપણી. અમારે સદાય જાગૃત રહેવું જોઈએ, નાનામાં નાના પુકારને ધ્યાનમાં લેવો જોઈએ. એટલે પછી તું અમને કર્મ કરવા માટેનો ઈશારો કરે, પછી તે કર્મ ભલે મન વડે કરવાનું હોય, લાગણી વડે કરવાનું હોય, કે શરીર વડે કરવાનું હોય, ત્યારે અમે સુતેલા ન રહી જઈએ અથવા તો નિષ્ક્રિય ન રહી જઈએ એમ થાય. એક બાઇબલમાં કહે છે, બાઇબલમાં એક વાક્ય છે, યેશુ ખ્રિસ્તે કહ્યું છે, સદા જાગૃત રહો, પ્રભુ ક્યારે દરવાજો ખખડાવશે કોઈ કહી શકતું નથી. એમાં 2-3 સ્ત્રીઓની વાતો છે, એમને યેશુ ખ્રિસ્તે કહેલું હોય છે કે હું આવીશ, જરૂર આવીશ. યેશુ ખ્રિસ્ત તો ઉપદેશ આપતા 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 કેટલાય મોડું થઈ ગયું, રાત્રે મોડું થઈ ગયું, આખી રાત ઉપદેશ ચાલ્યો. વહેલી સવારે વહેલી બરોડે 5 વાગે ત્યાં પહોંચ્યા, દરવાજો પકડાયો. 4 સ્ત્રીઓ હતી, એમાંની 3 જણ સુઈ ગઈ હતી, 1 જાગતી હતી, એણે દરવાજો ખોલ્યો અને પગે પડી. યેશુ ખ્રિસ્તે કાંઈ કહ્યું નહીં, બેટા આમ જ જાગતી રહેજે, એમ કરીને પાછા ફરી ગયા. આમ જ જાગતી રહેજે એમ કીધું ને પાછા ફરી ગયા. સાધનામાં એવું છે, સદા જાગૃત રહેવું જોઈએ. આપણે કયે વખતે પ્રભુનો પોકાર આવશે આપણને ખબર નથી, અને પોકાર કયે માર્ગે આવશે ખબર નથી આપણને. આપણા મનમાં નાનકડો વિચાર તરીકે પ્રભુનો સંકલ્પ આવશે, તરત પકડી લેવો જોઈએ અને એ રીતે મનને કામે લાગવું જોઈએ. આપણી ભાવનાઓમાં ક્યાંક એવો વિચાર આવશે, તરત પકડી લેવો જોઈએ, તરત કામ કરવું જોઈએ. આપણા શરીરમાં કોઈ ભાવ આવશે, ઈચ્છા થશે, તરત પકડી લેવો જોઈએ. કર્મ કંઈ શરીર દ્વારા જ કર્મ થતું નથી, મન દ્વારાય કર્મ થાય છે, ભાવનાઓ દ્વારા પણ થાય છે અને શરીર દ્વારા પણ થાય છે. જ્યારે શરીર દ્વારા કામ થતું હોય છે ને, ત્યારે એમાં મન પણ કામ કરતું હોય છે, ભાવનાઓ પણ કામ કરતી હોય છે, શરીર પણ કામ કરતું હોય છે, ત્રણે જોડાયેલા હોય છે એમાં. જ્યારે ભાવનાઓમાં આપણે કામ કરતા હોય ત્યારે મન અને મન પણ કામ કરતું હોય છે અને ભાવનાઓ પણ હોય છે. જ્યારે મનમાં કામ કરતા હોય છે ત્યારે ફક્ત મનમાં જ કામ કરતા હોય છે અને ચૈત્યમાં કામ કરતા હોય છે, પ્રાણને શરીરમાં કામ નથી કરતા હોતા. ક્યાં કામ કરવાનું આપણને આદેશ આવે, ધ્યાન રાખવાનું, એ પ્રમાણે તે કામ કરો. કંઈક જો આપણને અચાનક સ્ફૂર્યું હોય તો જે સ્ફૂર્ણ આવી એના તરફ ધ્યાન આપો, એને સમજવાનો પ્રયત્ન કરો. બાકી બધું બંધ કરતી હોય કે મનમાં પ્રશ્ન મનમાં આવે છે, કોઈક તમારો કોયડો હોય છે, આનું શું હશે, આનું શું હશે, આચા ક્યાંક બેઠા હો ને, એક નાનકડો ક્લ્યુ તમને આપી દેવામાં આવે છે, નાનકડું માર્ગદર્શન આપી દેવામાં આવે છે. તરત પકડી લ્યો અને તરત મનમાં વિચાર કરો કે આનો અર્થ શું પ્રભુ, આનો અર્થ શું, આનો અર્થ શું. તરત તમને સમજાવવાનું છે શું એનો અર્થ છે, તમારો જવાબ એમાંથી આવતો હશે. ક્યાંક ભાવનામાં ખામી આવતી હશે આપણી સાધના કરતા વખતે, તરત ક્યાંક કોઈ કોઈ વિચાર આવશે કે મારે આમ કરવું જોઈએ તો મારો પાછું કદાચ સાધના સુધરી જાય, તરત એ નિર્ણય લઈ લો. કોઈની પણ સાધના સરખી રહેતી નથી કાયમ માટે. મારો તો અનુભવ છે કે 10-15 દિવસે કંઈક ઉમેરાય છે અને કંઈક છટકી જાય છે, કંઈક આપણે ઉમેરીએ છીએ સાધનામાં નવું. પ્રાર્થના કરવાનો શબ્દ બદલાઈ જાય કોઈ વખત, પ્રાર્થના કરવાનો ભાવ બદલાઈ જાય, ક્રિયા બદલાઈ જાય, કાંઈ પણ બદલાઈ જતું છે આપણું. પણ ઓલું નવું જે કરીએ છે ને એમાં વધારે ભાવ આવી જાય છે, વધારે ઓપન થઈ જાય છે આપણે. એ તરત પકડી લો તમે, એ મનમાં હોય, પ્રાણમાં હોય કે શરીરમાં હોય, પકડી લો. તો અમારી પાસેથી જે માગણી માગે છે તે પ્રમાણે અમે કરતા નથી. તમે તને અમે નાખુશ કરી દઈશું એવા ભય સાથે છેડભેળ કરી દેવી જોઈએ નહીં. આ વાત કરી મેં, કોઈ ન થાય કદું કામ, કોઈ કોઈ સાધના બરાબર ન થાય, પશ્ચાતાપ કરવાની જરૂર નથી. પછી ભૂલ થઈ, નહીં કરવું એવું, હવે ભૂલ નહીં કરું, સંકલ્પ કરો બસ. તારું હૃદય એવું તો પરમ આશ્રય સ્થાન છે કે તેમાં સર્વ પ્રકારની ચિંતા શાંત થઈ જાય છે. જ્યારે પરમ ચેતા ચેતનાનો સ્પર્શ આપણે અનુભવીએ છીએ, પછી સાધના થાય કે ન થાય એનો કોઈ પશ્ચાતાપ રહેતો નથી. ઠાકુરના ચરિત્રમાં વર્ણન છે કે ઠાકુર બધું લઈને, સામગ્રી લઈને મહાકાળીની પૂજા કરવા બેસતા એટલા એકરૂપ થઈ જતા કે જગન માતા પર ફૂલ ચડાવવા બદલે પોતાના માથા પર ફૂલ ચડાવતા રહેતા, અને છતાં આનંદમાં રહેતા. પૂરું છૂટી ગયું એનું જરાય દુઃખ નથી એને, સમજી ગયા? ફૂલી પૂજા છૂટી ગઈ એનું જરાય દુઃખ નથી, કારણ એ વખતે જગન માતા સાથે તદ્દન એકરૂપ હતા. એટલે તો મસ્તક પર ફૂલ ચડાવતા હતા, પોતાના મસ્તક પર ચડાવતા, એનું કારણ એ હતું કે પોતે જગન માતા સ્વરૂપ જેવો ભાવ આવી ગયો એમને, એટલે પોતાની માથે પુસ્તક ચડાવ્યું, ફૂલ ચડાવ્યું એમણે. આવી રીતે જ્યારે ભાવમાં હો ત્યારે એકાદી વસ્તુ પૂજાની છટકી જાય તો મનમાં ડંક લાવવાની જરૂર નથી. પ્રભુ સાથે સ્પર્શ હશે, કોઈ પશ્ચાતાપ નહીં હોય. એ અહીંયા કીધું છે, અહીં આપણે રમીએ.